એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે વાત કરવાના છીએ સદીઓ જૂના ગુજરાતી સાહિત્યના ખજાનાની, અને એ ખજાનો આપણા સુધી પહોંચે છે કેવી રીતે, એની જે જટિલ અને સાચું કહો તો બહુ રસપ્રદ સફર છે એના પર.
હા, અને આપણી આજની ચર્ચાનો આધાર છે જયંત કોઠારીનો એક મહત્વનો લેખ, મધ્યકાલીન સાહિત્યકૃતિ સંશોધન અને સંપાદન.
બરાબર. આ લેખ આપણને સમજાવે છે કે જૂની હસ્તપ્રતોમાંથી આજના વાચક માટે સાહિત્ય તૈયાર કરવું એમાં કેવા પડકારો છે, કેટલી મહેનત છે.
ખરેખર આપણી પાસે જે મધ્યકાલીન વારસો છે ને, એ જોઈને કોઈ પણ પ્રજાને ઈર્ષ્યા થાય એટલો સમૃદ્ધ છે. પણ આ સદીઓ જૂના ગ્રંથોને એમના મૂળ સ્વરૂપમાં સમજવા અને પછી આજના વાચકો માટે સુલભ બનાવવા એ ખૂબ મોટી જવાબદારી છે.
અને પડકાર પણ એટલો જ મોટો, નહીં?
હા, બિલકુલ. કોઠારીજી એ જ વાત પર ભાર મૂકે છે કે આ કામ ખરેખર ઊંડાણ અને ખાસ સજ્જતા માંગી લે છે, પણ ઘણીવાર એવું બને છે કે લોકો એને સરળ માની લે.
એમ સરળ માની લે?
હા, અથવા તો એમાં રસ ઓછો થતો જાય. પણ હકીકત એ છે કે આ કોઈ સાધારણ કામ નથી. આ એક, એમ કહી શકાય કે એક ખાસ પ્રકારની શિસ્ત છે, એક નિષ્ણાતનું કામ છે.
તો ચાલો શરૂઆત ત્યાંથી કરીએ કે આ વિષય, આ કામ આટલું બધું મહત્વનું કેમ છે? કોઠારીજી કહે છે એમ વારસો મોટો અને સમૃદ્ધ તો છે,
પણ એનો મોટો ભાગ હજુ અપ્રકાશિત પડ્યો છે, વણખેડાયેલો છે. એટલું જ નહીં, જે જાણીતા કવિઓ છે એમની કૃતિઓની પણ બધી જ અધિકૃત, એટલે કે એકદમ વિશ્વસનીય કહી શકાય એવી વાચનાઓ, એવા પાઠ હજુ આપણને મળ્યા નથી.
ઓહ, એટલે હજુ ઘણું કામ બાકી છે.
ઘણું જ. અને વક્રતા જુઓ, એક તરફ આ વારસાને સાચવવાની, સમજવાની તાતી જરૂર છે, અને બીજી બાજુ શૈક્ષણિક જગતમાં, કોલેજોમાં આનો અભ્યાસ ઘણીવાર ચીલાચાલુ, ઉપરછલ્લો બની રહ્યો છે.
એટલે વિદ્યાર્થીઓ કદાચ,
હા, કેટલાક વિદ્યાર્થીઓ તો એમએ કે પીએચડી માટે આ વિષય એટલા માટે પસંદ કરે કે એમને લાગે કે આ સહેલું પડશે. પણ કોઠારીજી સ્પષ્ટ કહે છે, એ સરળ હોવાની તો ભ્રાંતિ છે.
ભ્રાંતિ કેમ?
કારણ કે આ સાહિત્ય જે સમયની પેદાશ છે એની દુનિયા જ આખી જુદી હતી. એમની લખવાની રીતો, એમની ભાષા, એમના સામાજિક સંદર્ભો, બધું જ આપણાથી ખાસ્સું અલગ.
એટલે ખાલી જૂના કાગળિયા ઉકેલવાની વાત નથી આ તો.
ના, જરાય નહીં.
આ તો જાણે આખી અલગ સંસ્કૃતિમાં, એક જુદી દુનિયામાં પ્રવેશવાની કોશિશ છે.
બરાબર.
જુદી દુનિયાની સર્જત છે.
બરાબર.
તો પછી આ સફરનું, આ સાહિત્યિક ખોજનું પહેલું પગલું કયું? શરૂઆત ક્યાંથી થાય?
સૌથી પહેલું અને પાયાનું પગલું છે હસ્તપ્રતનું વાંચન. એટલે કે પેલી મૂળ હાથથી લખાયેલી પ્રત છે ને, એને વાંચવી, એને ઉકેલવી.
અચ્છા, હસ્તપ્રત વાંચન. એમાં શું મુશ્કેલીઓ આવે? દેખીતી રીતે તો અક્ષર વાંચવાના હોય.
દેખાય એટલું સીધું નથી હોતું. જુઓ, મધ્યકાલીન નાગરીલિપિ, એના મરોડ જુદા હોય, જોડાક્ષરો લખવાની રીતો અલગ હોય, લૈયાઓ ક્યારેક લખતા લખતા સુધારા કરે એની પણ આગવી પદ્ધતિ હોય. આ બધું સમજવું પડે. અને એમાં સૌથી મોટો પડકાર છે અક્ષરોની ભ્રામક સમાનતા.
ભ્રામક સમાનતા એટલે કેવા અક્ષરો સરખા લાગે?
ઘણા અક્ષરો એવા હોય જે દેખાવામાં બહુ મળતા આવતા હોય. કોઠારીજી દાખલા આપે છે, જેમ કે પ અને ય, અથવા લ અને ભ. આમાં વારંવાર ભૂલ થવાની શક્યતા રહે.
ઓકે.
પછી ક્યારેક શાહી ઝાંકી પડી ગઈ હોય, કાગળ થોડો ખરાબ થઈ ગયો હોય, અથવા તો દરેક લહિયાની લખવાની સ્ટાઇલ એની પોતાની ખાસિયતો હોય. આ બધું જ વાંચવામાં મુશ્કેલી ઊભી કરે.
તો સંશોધકો આ ઘૂંચ ઉકેલે કેવી રીતે? ખાલી અંદાજ લગાવવાનો કે સંદર્ભ મદદ કરે?
સંદર્ભ મદદ કરે ચોક્કસ, પણ હંમેશા નહીં. ક્યારેક એવું બને કે ખોટું વાંચ્યું હોય ને તો પણ કામચલાઉ અર્થ બેસી જાય, એટલે લાગે કે બરાબર છે.
અચ્છા.
પણ ખરી રીતે એ ખોટું હોય. આને ઉકેલવા માટે ખરેખર બહુ ઝીણી નજર જોઈએ અને તુલના કરવી પડે, બીજા અક્ષરો સાથે સરખાવવું પડે.
આનું કોઈ ઉદાહરણ છે કોઠારીના લેખમાં જ્યાં આવી ભૂલ થઈ હોય ને પછી પકડાઈ હોય?
હા, એક બહુ સરસ ઉદાહરણ છે રાજકીર્તિકૃત આરામશોભા રાસનું. એમાં એક પંક્તિ છે, પહેલાં એને પાઇપ ખાલણ એમ વાંચવામાં આવી હતી. તસુ પટ્ટધર સાહસ ધીર, પાઇપ ખાલણ જાણે નીર.
પાઇપ ખાલણ એટલે પગ ધોવાતે, પાદ પ્રક્ષાલન.
હા, હવે પાદ પ્રક્ષાલન શબ્દ જાણીતો છે એટલે કદાચ વાંચનારને વાંધો ન લાગે, પણ આ વર્ણન કોનું છે? ગુરુના ગુણોનું. તો ગુરુને પગ ધોનાર પાણી જેવો કઈ રીતે કહેવાય? એ અર્થ બરાબર બેસે નહીં. ગુરુ તો શું કરે? એ તો પાપનું પ્રક્ષાલન કરે, એટલે ખરો પાઠ પાપ પ્રખાલન હોવો જોઈએ.
ઓ, તો આ લહિયાએ ભૂલ કરી હતી, પને બદલે ય લખી નાખ્યો.
શરૂઆતમાં તો એવું જ લાગે ને, પણ કોઠારીજી જણાવે છે કે જ્યારે હસ્તપ્રતને એકદમ બારીકાઈથી તપાસી ત્યારે ખબર પડી કે જે અક્ષરને ય વાંચ્યો હતો એનો મરોડ હસ્તપ્રતમાં બીજી જગ્યાએ જ્યાં પ લખ્યો હતો એના જેવો જ હતો.
અચ્છા.
અને એ જ હસ્તપ્રતમાં જ્યાં ખરેખર ય લખ્યો હતો એનો મરોડ સ્પષ્ટ રીતે જુદો હતો. એનો મતલબ શું થયો?
કે ભૂલ લહિયાની ન હતી, વાંચનારની હતી. વાચન દોષ હતો.
બરાબર. એટલે લિપિના સૂક્ષ્મ મરોડ પર કેટલું ધ્યાન આપવું પડે એ સમજાય.
આ તો ખરેખર ડિટેક્ટિવ વર્ક જેવું લાગે છે. બીજું કોઈ આવું ઉદાહરણ છે જ્યાં અક્ષર ઓળખવામાં આવી બારીકાઈ જરૂરી બની હોય?
હા, એ જ કૃતિમાં ગુરુના નામ તરીકે વિનયચંદ્ર એવું વંચાયું હતું, પણ બીજા પુરાવા મળતા હતા કે નામ તો વિજયચંદ્ર હોવું જોઈએ.
ફરી પાછી ગૂંચવણ.
હા, એટલે ફરી હસ્તપ્રત જોઈ. પહેલી નજરે તો પેલો અક્ષર ન જ લાગતો હતો, પણ એ એકદમ ધ્યાનથી જોયું અને પ્રથમા બીજા ન લખેલા હતા એની સાથે સરખાવ્યો તો ખબર પડી કે આ અક્ષરમાં જે મીંડું હતું ને એ પોલું હતું, જ્યારે બીજા નોમાં એવું નહોતું. પછી એ અક્ષરને પ્રથના જ સાથે સરખાવ્યો તો ખ્યાલ આવ્યો કે આ તો જ જ હતો, પણ એનો નીચેનો છેડો થોડો વળી ગયો હતો એટલે ન જેવો દેખાતો હતો. બસ આમ વિજયચંદ્ર પાઠ સાચો ઠર્યો.
અરે વાહ, આ ઉદાહરણો પરથી એકદમ સ્પષ્ટ થાય છે કે હસ્તપ્રતવાચન કેટલું ધ્યાન, કેટલી કુશળતા માગી લે છે. ખાલી અક્ષરો સરખા દેખાય એ જ નહીં, પણ તમે કહ્યું એમ લહિયાની આદતો, તે સમયની લખવાની રૂઢિઓ.
હા, જેમ કે ઘણીવાર શ ને બદલે ખ વંચાય, શલખતી લખ્યું હોય પણ વંચાય ખલખતી.
ઓકે.
અથવા વ અને બનો ભેદ ન હોય, બ્રાહ્મણને બદલે બ્રાહ્મણ લખાયું હોય કે વંચાયું હોય, આ બધું ધ્યાનમાં રાખવું પડે.
એટલે આ પહેલું પગલું હસ્તપ્રત વાચન એ ખરેખર પાયાનું છે, પણ સૌથી મહત્વનું પણ છે.
ચોક્કસ. અને કોઠારીજી એટલે જ ભારપૂર્વક કહે છે કે આ વાચન બહુ જ ધીરજથી કરવું જોઈએ, વારંવાર ચકાસવું જોઈએ, અને શક્ય હોય તો કોઈ બીજા જાણકાર, બીજા નિષ્ણાત પાસે પણ વંચાવવું જોઈએ.
કેમ કે એના પર જ આગળનું બધું કામ આધાર રાખે છે.
બરાબર. જો પાયો જ કાચો રહી ગયો તો પછી સંપાદન અને અર્થઘટનની આખી ઇમારત નબળી પડે.
ચાલો માની લઈએ કે બધી સાવચેતી રાખીને હસ્તપ્રત વંચાઈ ગઈ. હવે જે વાંચ્યું એ જ કૃતિનો શુદ્ધ પાઠ ગણાય કે પછી ખરી કસોટી હવે શરૂ થાય છે?
મોટાભાગના કિસ્સાઓમાં ખરી કસોટી તો હવે શરૂ થાય છે. અહીંથી શરૂ થાય છે બીજું પગલું, પાઠ સંપાદન.
પાઠ સંપાદન એટલે?
એટલે કે વાંચેલા પાઠને શુદ્ધ કરવો, એમાં રહેલી ભૂલો સુધારવી. જુઓ, ભાગ્યે જ કોઈ હસ્તપ્રત એવી વળે કે જેમાં એક પણ ભૂલ ન હોય. લહિયાઓ જે પ્રતો ઉતારતા એ પણ માણસ જ હતા ને?
હા, એ તો ખરું.
એટલે એમનાથી ભૂલો થાય, ક્યારેક અજાણતા થાય, ક્યારેક નકલ કરતી વખતે ધ્યાન ચૂકી જવાય, ક્યારેક કોઈ શબ્દ ન સમજાયો હોય એટલે અંદાજે કંઈક લખી દે,
અને ક્યારેક લહિયો પોતે પણ ડહાપણ વાપરે એમ તમે કહેતા હતા.
હા, એવું પણ બને. એમને લાગે કે મૂળ કવિએ અહીં ભૂલ કરી છે તો પોતે સુધારી દે. વળી જો કૃતિ ગવાતી હોય, મૌખિક પરંપરામાં પણ ચાલતી હોય, તો એના જુદા જુદા પાઠભેદો પણ હસ્તપ્રતમાં આવી જાય.
ઓ, એટલે હાથમાં જે હસ્તપ્રત આવી એમાં લખેલો પાઠ આખરી નથી જ માનવાનો, એમાં સુધારા કરવા પડે.
ચોક્કસ.
પણ આ સુધારા શેના આધારે કરવાના? કેવી રીતે નક્કી થાય કે આ ભૂલ છે અને સાચું આમ હોવું જોઈએ?
આજ પાઠ સંપાદનનું હાર્દ છે. અહીં સંપાદકની કસોટી થાય છે. એની ભાષાની સમજ, છંદનું જ્ઞાન, વ્યાકરણની પકડ, એ સમયની સાહિત્યક પરંપરાઓ અને કૃતિના વિષયવસ્તુની ઊંડી સમજ, આ બધું અહીં કામે લાગે. અને સૌથી પહેલો પડકાર તો એ ઓળખવાનો છે કે જે આપણને વિચિત્ર લાગે છે, અટપટું લાગે છે, એ ખરેખર ભૂલ છે કે પછી એ સમયની ભાષાની કોઈ ખાસિયત છે.
અચ્છા, આ પણ જોવાનું. એ કેવી રીતે નક્કી થાય? દાખલો આપી શકો?
હા, જેમ કે વિશ્વનાથ જાનીની એક કૃતિ છે ચતુર્ચાલીસી, એમાં ગહલી, ખરેખર તો ગહેલી હોવું જોઈએ, કેમ કેમને બદલે જેમ, જેમને બદલે આવા માત્રા વગરના શબ્દો જોવા મળે છે. હવે સંપાદકે વિચારવું પડે કે આ લહિયાની ભૂલ છે, એની શિથિલતા છે, કે પછી એ જમાનામાં કદાચ એમ જ બોલાતું હશે, એવી લાક્ષણિકતા હતી. જો આવા પ્રયોગો આખી કૃતિમાં વારંવાર મળતા હોય તો એને ભૂલ ગણીને સુધારી ન દેવાય, એને જાળવી રાખવા જોઈએ.
બરાબર, નહીં તો ભાષાનું જે વૈવિધ્ય છે એ જતું રહે.
એ જ કોઠારીજી એટલે જ ચેતવે છે કે મધ્યકાલીન ભાષાના આવા વૈવિધ્ય પર સ્ટીમ રોલર ફેરવી ન દેવું જોઈએ, બધું એક સરખું સપાટ ન કરી દેવાય.
સમજાયું. પણ જ્યાં લાગે કે આ તો સ્પષ્ટ ભૂલ જ છે, ત્યાં સુધારવા માટે કયા સાધનો, કઈ ચાવીઓ કામ લાગે?
મુખ્યત્વે ચાર વસ્તુઓ છે: સંદર્ભ, વ્યાકરણ, છંદ અને પ્રાસ. આ ચાર પાઠની શુદ્ધિ ચકાસવામાં અને ભૂલો સુધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
ઓકે, સંદર્ભ, વ્યાકરણ, છંદ અને પ્રાસ.
હા, અને ભૂલો પણ જુદા જુદા પ્રકારની હોઈ શકે. ક્યાંક અક્ષર કે શબ્દ છૂટી ગયો હોય.
જેમ કે
પૂંજા ઋષિકૃત કૃતિની એક પંક્તિ છે, તે બૈછા ઠામ અટકલી. આ ચોપાઈ છંદ છે, પણ ગણીએ તો એક માત્રા ખૂટે છે.
અચ્છા,
પણ જો ઠામને બદલે ઠામઈ કરી દઈએ તો છંદ બરાબર બંધ બેસી જાય છે અને અર્થ પણ સચવાય છે. તે બાઈ ત્યાં જ અટકી ગઈ. અહીં છંદે ભૂલ પકડાવી દીધી અને સુધારવાનો રસ્તો બતાવ્યો.
સરસ. એટલે છંદ મદદ કરે, બીજું પ્રાસ પણ મદદ કરે.
હા, પ્રાસ મેળવવા માટે પણ ક્યારેક છૂટી ગયેલો અક્ષર ઉમેરવો પડે અથવા તો ખોટો અક્ષર બદલવો પડે.
અને અર્થના સંદર્ભમાં ભૂલ કેવી રીતે પકડાય એનું કોઈ ઉદાહરણ?
હા, જેમ કે એક દુહો છે મહાવીરની વાણી વિશે, ભાસે જનનૌ તાય. હવે તાય એટલે તાપ, દુઃખ. તો મહાવીરની વાણી સાંભળીને લોકોનું દુઃખ ભાસે એટલે કે દેખાય ના,
એ તો દૂર થવું જોઈએ ને.
બરાબર. એટલે પાઠ ભાસઈ નહીં પણ ભાગઈ હોવો જોઈએ. ભાગઈ જનનું તાય, લોકોનો તાપ ભાગી જાય. અહીં સંદર્ભ અને અર્થ પરથી ભૂલ પકડાઈ અને સુધરી.
આ તો બરાબર, પણ મને લાગે છે કે સૌથી મોટો પડકાર પેલો શબ્દો છૂટા પાડવાનો હશે. કારણ કે તમે કહ્યું એમ, મધ્યકાળમાં તો બધું સળંગ જ લખાતું હતું.
અત્યંત મહત્વનો મુદ્દો ઉઠાવ્યો તમે. આ શબ્દભેદ એટલે કે શબ્દોને યોગ્ય રીતે છૂટા પાડવાનું કામ બહુ જ કાળજી અને ભાષાજ્ઞાન માગી લે છે. જો ખોટી રીતે શબ્દો છૂટા પડ્યા
તો અર્થનો અનર્થ.
બરાબર. કોઠારીજી આનું એક અફલાતુન ઉદાહરણ આપે છે. એક પંક્તિ છે, અગ્નિસરમાં સુણી વાત, જેહેવી દૂધની વાત.
દૂધની વાત એટલે દૂધ જેવી સફેદ શુદ્ધ વાત.
પહેલી નજરે એવું જ લાગે, પણ બે વાર વાત શબ્દ કેમ અને હસ્તપ્રતમાં પેલું નીરહસ્વ કેમ લખ્યું છે, આ શંકા જન્માવે.
હા, એ તો છે.
હવે કોઠારીજી સૂચવે છે કે આને દૂધની વાત એમ છૂટું પાડીને જુઓ અને પછી રાજસ્થાની ભાષાનો કોષ તપાસો તો ખબર પડે કે નિવાતનો અર્થ થાય છે સાકર.
ઓ, નિવાત એટલે સાકર.
હા, હવે આખો અર્થ જુઓ. દૂધ અને સાકર જેવી મીઠી વાત સાંભળો. લગ્નની વાતચીત ચાલી રહી છે એ સંદર્ભમાં અર્થ એકદમ બંધ બેસે છે.
અદ્ભુત. આ ઉદાહરણ તો ખરેખર બતાવે છે કે સંપાદકને ભાષાનું કેટલું ઊંડું જ્ઞાન અને કેવી સૂક્ષ્મ દૃષ્ટિ રાખવી પડે.
બિલકુલ. ખાલી શબ્દો ઓળખવા પૂરતું નથી, એના પાછળના સાંસ્કૃતિક ભાષાકીય સંદર્ભો પણ સમજવા પડે.
ખરેખર આ તો ભાષાની અને ઇતિહાસની જાસૂસી કરવા જેવું થયું. પણ ધારો કે એક જ કૃતિની એક કરતાં વધુ હસ્તપ્રતો મળી, ઘણી બધી મળી, તો પછી કયો પાઠ સાચો ગણવો? જે સૌથી વધુ પ્રતોમાં હોય એ?
જરૂરી નથી. ના, આ પાઠ પસંદગીની પ્રક્રિયા પણ બહુ જ જટિલ છે અને અહીં પણ ઉતાવળો નિર્ણય ન લઈ શકાય. કોઠારીજી અખાના છપ્પાનું બહુ જાણીતું ઉદાહરણ આપે છે.
કયું ઉદાહરણ?
એક પંક્તિ છે, એના પછી બે અલગ અલગ પાઠ મળે છે. એક પાઠ છે, જેમ નદી વહી સાગરમાં જાય. આ કેવો પાઠ છે? સરળ છે, સહેલાઈથી સમજાય એવો છે.
હા, બરાબર, નદી સાગરમાં જાય.
હવે બીજો પાઠ મળે છે, જેમ નદી વડે સાગર ન ભરાય. આ પાઠ કેવો લાગે? થોડો અઘરો લાગે, દુર્બોધ લાગે, પહેલી નજરે સમજાય નહીં.
હા, થોડો અટપટો છે, નદીથી સાગર ન ભરાય એમ.
હા, પણ હવે જુઓ, મોટાભાગની પ્રતોમાં અને જે વધારે વિશ્વસનીય ગણાય છે એવી જૂની પ્રતોમાં આ બીજો પાઠ, પેલો અઘરો પાઠ મળે છે.
તો પછી અઘરો પાઠ શા માટે સ્વીકારવાનો?
કારણ કે ઘણીવાર એવું બને કે મૂળ કવિનો પાઠ થોડો ગહન હોય, વિચાર માંગી લે એવો હોય, પાછળથી લૈયા મને કે વાંચનારાઓને એ કદાચ પૂરો ન સમજાયો હોય એટલે એમણે એને સહેલો બનાવી દીધો હોય.
અચ્છા, આમ પણ બને?
હા, અહીં નદી વડે સાગર ન ભરાય એનો અર્થ વધુ ગહન છે. ગમે તેટલી નદીઓ મળે, સાગર કદી છલકાતો નથી, પૂરો ભરાતો નથી. એમ બ્રહ્મમાં આખું જગત સમાઈ જાય છે, છતાં બ્રહ્મ તો પૂર્ણનું પૂર્ણ જ રહે છે. આ અર્થ અખાના વેદાંત દર્શન સાથે વધારે બંધ બેસે છે. એટલે જે સરળ લાગે એ હંમેશા સાચું ન હોય. ક્યારેક અઘરો લાગતો પાઠ વધુ પ્રમાણભૂત હોઈ શકે.
બરાબર, તો એનો મતલબ એ પણ થયો કે બહુમતી પ્રતોમાં જે પાઠ મળે એ જ હંમેશા સાચો હોય એવું જરૂરી નથી. લઘુમતી પ્રતોનો પાઠ પણ ક્યારેક વધુ સાચો હોઈ શકે.
બિલકુલ સાચી વાત પકડી તમે. અખાનું જ બીજું ઉદાહરણ છે, ચિત્ત વિચાર સંવાદનું. એક કડીના અંતે બે પાઠ મળે છે, એક છે ઠાઠ અને બીજો છે ઘાટ.
ઠાઠ અને ઘાટ.
હા, હવે મોટાભાગની પ્રતોમાં ઘાટ પાઠ છે અને પ્રાસની દ્રષ્ટિએ પણ કદાચ એ વધુ સારો લાગે, પણ કેટલીક મુખ્ય અને જૂની પ્રતો છે એમાં ઠાઠ પાઠ મળે છે.
તો હવે શું કરવું? બહુમતી ઘાટ કહે છે,
પણ હવે અખાના બીજા કાવ્યો તપાસીએ તો ખ્યાલ આવે કે અખો ઠાઠ શબ્દ વારંવાર વાપરે છે અને એને ટ કે ઠવાળા શબ્દો સાથે પ્રાસ મેળવવાની ટેવ પણ છે. આ બધા પુરાવા જોઈએ તો ભલે ઓછી પ્રતોમાં હોય, પેલો ઠાઠ પાઠ જ વધારે અધિકૃત લાગે છે.
ઓ, એટલે ખાલી પ્રતોની સંખ્યા ગણવાની નથી?
ના, સંપાદકે કવિની ભાષા, એની શૈલી, એના વિચારો, આ બધાનો ઊંડો અભ્યાસ કરવો પડે, પછી જ પાઠ પસંદગીનો નિર્ણય લઈ શકાય.
અને ધારો કે આ બધી જ મહેનત કરી પાઠ નક્કી થઈ ગયો, પણ પછી છેલ્લે પ્રિન્ટિંગમાં ભૂલ રહી જાય તો છાપતી વખતે?
હા, એ પણ એક મોટો ખતરો રહે છે. સંપાદકે ખૂબ મહેનત કરીને ઝીણવટથી જે પાઠ તૈયાર કર્યો હોય એ જો છાપતી વખતે, મુદ્રણ વખતે ભૂલથી બદલાઈ જાય તો બધી મહેનત પર પાણી ફરી વળે.
સાચી વાત છે.
કોઠારીજી ઉદાહરણ આપે છે કે કદાચ કોઈક જગ્યાએ કાઠભક્ષણ એટલે કે અગ્નિપ્રવેશ એવો સાચો પાઠ હોય, પણ છાપનારની ભૂલથી કાઠલક્ષણ છપાઈ ગયો હોય. એટલે સંપાદકે છેક સુધી પ્રૂફ રીડિંગ વખતે પણ એટલી જ સાવધાની રાખવી પડે છે.
બાપરે, આ તો ખરેખર બહુ જ લાંબી અને ઝીણી પ્રક્રિયા છે. તો હસ્તપ્રત વાંચવી, એની ભૂલો સુધારવી, જુદી જુદી પ્રતોમાંથી સરખામણી કરીને સાચો પાઠ નક્કી કરવો, આ બધું થયું એટલે સંપાદકનું કામ પૂરું?
હજુ નહીં, હવે આવે છે ત્રીજું, અને હું તો કહીશ કે સૌથી મહત્વનું પગલું, અર્થ નિર્ણય.
અર્થ નિર્ણય? એ તો સંપાદન પછી આવે.
ના, એવું નથી. જો કે આપણે એને ત્રીજા પગલા તરીકે ગણીએ છીએ, પણ ખરું પૂછો તો આ કોઈ અલગ પગલું નથી. આ પ્રક્રિયા તો વાંચન અને સંપાદનની સાથેને સાથે જ ચાલતી હોય છે.
એમ કેવી રીતે?
ઘણીવાર સાચો અર્થ શોધવા જઈએ ને ત્યારે જ પાઠમાં રહેલી ભૂલ પકડાય છે અને એ સુધરે છે. પેલું દૂધ નિવાતવાળું ઉદાહરણ યાદ છે?
હા હા, સાકરવાળું.
એમાં સાચો અર્થ સમજાયો ત્યારે જ સાચો શબ્દભેદ થયો ને.
હા,
એ જ રીતે કોઠારીજી બીજું ઉદાહરણ આપે છે. શોણ ગાઢ એવું કંઈક લખેલું હતું, અર્થ બેસતો નહોતો, પણ જ્યારે એનો અર્થ શોણ ગાંઠ એટલે કે શકુન ગ્રંથિ, શકુન જોવાની પોથી એવો કર્યો ત્યારે પાઠ પણ સમજાયો અને સંદર્ભ પણ સ્પષ્ટ થયો.
એટલે અર્થ અને પાઠ એકબીજા સાથે જોડાયેલા છે.
બિલકુલ. ઊંડી સાંસ્કૃતિક અને ભાષાકીય સમજ વગર ન તો સાચો પાઠ મળે, ન સાચો અર્થ પમાય.
તો સંપાદક આ જે અર્થ નક્કી કરે, જે પાઠ નક્કી કરે, એ વાચક સુધી સ્પષ્ટ રીતે પહોંચાડે કેવી રીતે? એને માટે શું સાધનો વાપરે?
મુખ્યત્વે ત્રણ સાધનો છે. પહેલું છે વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ.
વિરામચિહ્નો? પણ જૂની હસ્તપ્રતોમાં તો એ નહોતા ને?
નહોતા, એટલે જ સંપાદકે ઉમેરવા પડે. આજના જેવા અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્ન, આ બધું સંપાદક ઉમેરે. એનાથી શું થાય?
એનાથી વાક્ય ક્યાં પૂરું થાય છે, કોણ બોલે છે, કોને કહે છે, એ બધું સ્પષ્ટ થાય ને.
બરાબર. જેમ કે પેલી પંક્તિ હતી, પરણાઉં તુજ મુઝ પૂછાઉં તાત. હવે આમાં જો યોગ્ય જગ્યાએ અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન મૂકીએ તો તરત ખબર પડે કે પરણાઉં તુઝ, હું તને પરણીશ, આ એક જણ બોલે છે, અને મુઝ પૂછાઉં તાત, મારા પિતાને પૂછો, આ બીજું વાક્ય છે, કદાચ બીજું પાત્ર બોલે છે. જો વિરામચિહ્ન ન હોય તો ગેરસમજ થઈ શકે.
સાચી વાત. બીજું સાધન કયું?
બીજું અનિવાર્ય સાધન છે શબ્દકોષ, અથવા તો કૃતિના અંતે આપેલી શબ્દાર્થ સૂચિ.
અચ્છા, ગ્લોસરી જેવું.
હા, કૃતિમાં ઘણા એવા શબ્દો આવવાના જે આજે વપરાતા નથી અથવા તો જાણીતા શબ્દો હોય પણ એનો કોઈ જૂનો વિશિષ્ટ અર્થ હોય. સંપાદકે આવા બધા શબ્દોના અર્થ સ્પષ્ટ કરવા પડે.
એના માટે તો ઘણી ભાષાઓનું જ્ઞાન જોઈતું હશે.
ચોક્કસ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, દેશીય ભાષાઓ, આજુબાજુની ભાષાઓ જેવી કે રાજસ્થાની, હિન્દી, તે સમયે વપરાતી ફારસી, આ બધાનું જ્ઞાન અને એના કોષોની મદદ લેવી પડે. જેમ કે કોઠારીજી ઉદાહરણ આપે છે. એણી એટલે હરણી સંસ્કૃત પરથી. દીન એટલે ધર્મ, આ ફારસી શબ્દ છે. રિંખઈ એટલે રડવું, વિલાપ કરવો, રાજસ્થાની. આ શબ્દો જ બતાવે છે કે આપણું મધ્યકાલીન સાહિત્ય કેટલું બહુભાષી અને બહુસાંસ્કૃતિક હતું.
અને ત્રીજું સાધન?
ત્રીજું છે ટિપ્પણ, એટલે કે વિસ્તારથી લખેલી નોંધો.
ફૂટનોટ્સ જેવી?
હા, કહી શકાય. જે બાબતો ખાલી શબ્દકોશમાં અર્થ આપવાથી ન સમજાય એ અહીં આવે. જેમ કે કોઈ શબ્દના અર્થની લાંબી ચર્ચા હોય, કોઈ રૂઢિપ્રયોગ સમજાવવાનો હોય, કોઈ સાંસ્કૃતિક રિવાજ કે ઐતિહાસિક ઘટનાનો સંદર્ભ આપવાનો હોય, અથવા તો કોઈ વાક્યરચના બહુ જટિલ હોય એનો અન્વય સ્પષ્ટ કરવો હોય.
અન્વય એટલે?
એટલે કે વાક્યના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થ સ્પષ્ટ કરવો. ક્યારેક એવું બને કે એક વાક્ય બે ત્રણ કડીઓ સુધી ચાલતું હોય, તો એનો અર્થ સમજાવવા માટે ટિપ્પણમાં એનો અન્વય આપવો પડે. અલબત્ત કોઠારીજી એ પણ સ્વીકારે છે કે સંપાદક ગમે તેટલી મહેનત કરે, છતાં ક્યારેક એવું બને કે અમુક પંક્તિઓ કે શબ્દોનો ચોક્કસ અર્થ ન જ મળે. એ સંદિગ્ધ રહી જાય. એ પ્રામાણિકપણે સ્વીકારવું પણ પડે.
તો આ આખી વાતચીત પરથી એક વસ્તુ તો એકદમ સ્પષ્ટ થઈ ગઈ કે મધ્યકાલીન સાહિત્યનું સંપાદન પરવું એ ખાલી જૂના લખાણને કોપી કરવાનું કામ નથી, જરાય નથી.
ના, બિલકુલ નહીં.
આ તો એક અત્યંત ઝીણવટભર્યું, બહુપરિમાણીય, બૌદ્ધિક અને સંશોધનાત્મક કાર્ય છે. એમાં ભાષાશાસ્ત્ર જોઈએ, ઇતિહાસનું જ્ઞાન જોઈએ, સંસ્કૃતિની સમજ જોઈએ, અને સાહિત્યની તો ખરી જ.
બરાબર. કોઠારીજીનો મુખ્ય સંદેશ, એમના લેખનો સાર આ જ છે કે આ કામ માટે ખાસ પ્રકારનું જ્ઞાન, એકદમ સૂક્ષ્મ દૃષ્ટિ, પુષ્કળ ધીરજ અને પૂરેપૂરું સમર્પણ જોઈએ. આ ખરેખર વિશેષજ્ઞોનું કાર્યક્ષેત્ર છે.
આપણે ત્રણ મુખ્ય પગલાંની વાત કરી, લિપિવાચન, પાઠ સંપાદન અને અર્થ નિર્ણય.
હા, પણ કોઠારીજીના શબ્દોમાં કહીએ તો ત્રણ જ પગલાં પણ કેટલા વિશાળ જોઈએ. દરેક પગલું એની રીતે બહુ મોટું છે, ઊંડાણવાળું છે. અંતિમ ધ્યેય શું છે? તો કે ભૂતકાળની એ અમૂલ્ય કૃતિ અને આજના વાચક વચ્ચે એક બને એટલો પ્રમાણભૂત, એક વિશ્વસનીય અને સ્પષ્ટ સેતુ બનાવવો.
અને આ ચર્ચાના અંતે એક સવાલ મનમાં આવે છે. કોઠારીજીએ જે પડકારો કહ્યા, ખાસ કરીને આ ક્ષેત્રમાં રસ ઓછો થઈ રહ્યો છે એ વાત કરી, એ જોતા ભવિષ્યમાં શું, આપણે આપણા અમૂલ્ય સાહિત્યિક વારસા સાથેનું આપણું જોડાણ કેવી રીતે જીવંત રાખી શકીએ, આવનારી પેઢીઓ માટે એને સુલભ કેવી રીતે બનાવી શકીએ? શું આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજી આ પરંપરાગત સંપાદન કળાને કોઈ મદદ કરી શકે? કે પછી આ જે કુશળતા છે એને નવી પેઢીમાં ઉતારવા માટે કોઈ નવા રસ્તા વિચારવા પડશે? આ એક વિચારવા જેવો મુદ્દો છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.